नमो हरिगंताणो नमो सीताणं नमो आयरियाणं नमो जायाणं नमो लोदसवसहुणं एसो पंच नमो कारो सर्व पाव प्रणाशनो मंगलानं ससंवेसे परमं हवये मंगलम् अज्ञानतिमिरन्धानां ज्ञानायञ्जनशलाकया नेत्रयोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजछन्दयहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्।
આજે આપણે બહુ પુણ્ય કેરા પુંજથી એ કાવ્ય ઉપર થોડી આપણે વાત કરીશું। બહુ પુણ્ય કેરા પુંજથી આ કૃપાળુદે એમની 16 વર્ષની ઉંમર એટલે લગભગ 17 વર્ષ ને 16 વર્ષની વચ્ચે ના ગાળાની અંદર આ કાવ્ય એમને લખેલું છે। જ્યારે મોક્ષમાળા એમને લખી ત્યારે એ લખતા લખતા કંઈ એક કોઈ પાઠ ઉપર સાઈડ ઢોળાઈ ગયેલી, તો એ ઠેકાણે એમને આ બહુ તાત્વિક કાવ્યની રચના ત્યાં કરી છે। ખરેખર એમ તો જોવા જઈએ તો કાવ્યની 5 જ આખી ગાથા છે, પણ એની અંદર ભાવ જે છે એ તો ખૂબ ઊંડા છે, ખૂબ રહસ્યપૂર્ણ ભાવ એમને આ કાવ્યમાં ભરી દીધા છે। લગભગ એમ કહીએ કે જીવ અનંત સંસારી કેમ છે, કેવું દુઃખ ભોગવે છે અને કેવી રીતે આ દુઃખથી મુક્ત થાય એ વાત એમને આ કાવ્યમાં બહુ સ્પષ્ટ કહી છે। કોનો આશરો લેવાથી, સદગુરુના આશરો, એ વાત પણ એમને આ કાવ્ય બહુ સ્પષ્ટ કરી છે। એટલે કે એક રીતે જોવા જઈએ તો જૈન દર્શનની લગભગ બધી વાતો આ કાવ્યમાં આવી જાય છે। શરૂઆત જ એમને જે કરી છે એમાં મનુષ્ય ભાવ એની કેટલી દુર્લભતા છે શરૂઆત ત્યાંથી કરી છે કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મેળો તો જે ભવ ચક્ર નો આંટો નહીં એકે ટેડો સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે લેશે લક્ષ્મી નો પળ પળ ભયંકર ભાવ મળે કા હો રાજી રચી। આ લાઈન તો 4 જ છે, પણ પેલી પેલી વાત કરી કે મનુષ્ય ભાવની અતિ દુર્લભતા એમને બતાવી કે આ જીવને મનુષ્ય ભાવની પ્રાપ્તિ થવી એ અતિ અતિ દુર્લભ છે, અને જ્યારે શાસ્ત્ર અપેક્ષાએ આની આપણે જ્યારે વાત લઈએ ત્યારે ત્રસ કાળ જે છે જીવને માટે એનો શાસ્ત્રકારે 2000 સાગર માત્ર ત્રસ કાળ કયો છે, અને ત્યાર પછી એ જીવ અગર જો ધર્મ માર્ગમાં ન પ્રવર્તે તો પાછો એકંદરીમાં જતો રહે, અને એકંદરીની અંદર 2.5 પગલ પરાવર્તન કાળ કાઢે, એટલે કે એકંદરીમાં ગયા પછી નીકળવાનો ચાન્સ બહુ ઓછા અને બહુ લાંબો કાળ નીકળી જાય। હવે 2.5 પગલ પરાવર્તન કાળમાં તો અનંત 24 જતી રહે, એટલો બધો મોટો કાળ છે, અને એની અંદર પણ જ્યારે 2000 સાગર ત્રસનો કાળ કયો તેમાં ફક્ત 24 જ ભવ મનુષ્યના મળે, 25માં મનુષ્યનો ભવ મળતો નથી. કોઈ આચાર્યની અપેક્ષા 48 ભવ લખેલા છે, પણ આ 24ની અંદર પણ અન્યાય દેશની અંદર પણ જન્મ થઈ શકે અને કોઈ હિંદકુળ ને ત્યાં પણ આપણો જન્મ થઈ શકે. તો વર્તમાનની અંદર આપણને જે આ મનુષ્યભાવની પ્રાપ્તિ થઈ છે, એટલું જ નહીં પણ જૈન કુળની પ્રાપ્તિ થઈ છે, એટલું જ નહીં પણ જે બુદ્ધિ અને પૂર્વ પુણ્યને હિસાબે જે કંઈ આપણે સુવિધાઓ તો પ્રાપ્ત થઈ છે. આ બધી વાતનો જ્યારે વિચાર કરીએ ત્યારે આવો મનુષ્ય ભવ કરોડો વર્ષમાં એકાદ જ આવે, કેમ કે જ્યારે સાગરપુરનું માપનો વિચાર કરીએ ત્યારે એ તો આ બધા અનંતના ગણિતો છે, એટલે એક સાગરપુર કાળ એનો માપનો વિચાર શાસ્ત્ર કરતા બધી વાતો કરેલી જ છે. એક સાગરની અંદર તો અબજો વર્ષો નીકળી જાય, તો આટલા મોટા કાળની અંદર મનુષ્યભાવની પ્રાપ્તિ અતિ અતિ દુર્લભ છે. અને એવી મનુષ્યભાવની પ્રાપ્તિ ક્યારે થાય? એ બહુ પુણ્ય કેરા પુંજથી, જીવે બહુ મોટું પુણ્ય કરેલું ત્યારે એને મનુષ્યભાવની પ્રાપ્તિ થાય. મનુષ્યભાવની પ્રાપ્તિની અંદર એક વાત છે કે દુર્લભ એટલા માટે કહેવામાં આવ્યું છે કે પુણ્ય અને પાપનું અમુક પ્રકારનું બેલેન્સ ત્યાં જોઈએ છે. જો ઘણું પુણ્ય થઈ જાય તો દેવલોકમાં જીવી જતો રહે, અને પાપ વધારે થઈ જાય તો તિરંજમાં જાય કે નરકમાં જાય. એટલે મનુષ્ય ભાવ છે એ બહુ બેલેન્સ વાત છે. બેલેન્સ અમુક પ્રકારના યોગો જ્યારે થાય છે ત્યારે જ મનુષ્ય ભાવની પ્રાપ્તિ થાય છે, અને એવા યોગો બહુ દુર્લભ છે. પરંતુ જાણે આપણે આ વાતનો ખ્યાલ નહીં હોવાથી લગભગ મોટાભાગના જીવો જાણે આ કંઈ મફતમાં મનુષ્ય ભાવ ન મળી ગયો હોય એમ જ પોતે માને, પણ આપણે આની બહુ મોટી કિંમત ચૂકવી છે. અને જો એ મનુષ્ય ભાવ માત્ર બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ માટે જો આપણે વાપરી, અને એ પણ મનુષ્ય ભાવ વર્તમાન મળ્યો છે એની મર્યાદા કેટલી, કેટલા વર્ષ? બહુ ઓછા વર્ષો, 70-80, શું બહુ બહુ તો એથી વધારે તો સામાન્ય અપેક્ષા તો બનતું નથી. તો આવા આટલા કાળની અંદર આપણે આપણું કામ કરી લેવાનું છે, અને ન કર્યું તો મનુષ્યભાવનું એક બીજી મોટી જવાબદારી પણ એ પણ છે કે જો મનુષ્યભાવ છે તો એની શક્તિ બહુ વિશેષ છે, તો જો એ શક્તિનો ઉપયોગ સદુપયોગ ન કરે તો દુરુપયોગ કરવાનો, અને એ દુરુપયોગ કરી અને એ 3 ઇંચ ગતિમાં જતો રહેવાનો, અને ત્યાંથી નીકળવું પાછું એના માટે મુશ્કેલ થઈ પડે. આ કોઈ વાતો છે, કોઈને એમ લાગે કે આ બધી ભય પ્રમાણમાં માટે વાત કરી છે શાસ્ત્રકારે કે શું છે, અને એ વાત જેમ છે તેમ વાત કરવામાં આવી છે. આની અંદર શાસ્ત્રકારની કરુણા હંમેશા હોય છે, મહાપુરુષોની આપણી ઉપર બહુ મોટી કરુણા હોય છે, અને કરુણા દ ચિત્તથી એમને જે કંઈ જોયું એ એમને કહ્યું, અને એ જોઈ શકે છે, એમનામાં એ પ્રકારની શક્તિ હોય છે તો એ શક્તિ દ્વારા પોતે જોઈ શકે છે. અને આપણે પોતાને પણ લોજિકલી એમ જ લાગે કે જ્યારે જીવોની સંખ્યા જોઈએ ત્યારે આપણને લાગે કે મનુષ્ય બહુ ઓછા છે. આપણે કે 4 અબજની વસ્તી અત્યારે આ પૃથ્વી ઉપર છે, બરાબર, 4 અબજની વસ્તી એ તો ખેતરના દાણાની અંદર સમાઈ જાય, જે ખેતરના દાણામાં એટલા જ જીવો છે. અને કદાચ કોઈ એમ માને કે ભાઈ અમે દાણામાં જીવ નથી માનતા, આપણે ભાઈ આ માછલાઓ ને આ ઝીણા જીવને એની જો કેલ્ક્યુલેશન કરો તો એની સાથે સરખાવો તો મનુષ્ય કેટલા બધા ઓછા છે. આ બહુ સ્પષ્ટ દેખાય છે. અને જયારે અત્યારનું સાયન્સ જેમ કહે છે કે ઝીણા બેક્ટેરિયા એ પણ જંતુઓ જ છે, એમાં પણ જીવ છે, હવે એની સંખ્યા ગણો તો આપણા પેટની અંદર ને આપણા મોઢાથી માંડીને આપણા પેટની અંદર જેટલા છે એટલાય પણ આ પૃથ્વી ઉપર મનુષ્યો નથી, એક એક પેટમાં છે એટલાય. હકીકત છે, વર્તમાન સાયન્સ કહે છે. તો જીવ એટલા સૂક્ષ્મ છે અને એ સૂક્ષ્મ જીવ આખા લોકની અંદર ભરેલા છે. એવી જગા નથી કે જ્યાં જીવો ભરેલા નથી. આપણે જોઈએ કે બહુ ચોખ્ખું ચટ ખેતર હોય કે આ બધા ગ્રાઉન્ડ ચોખ્ખું ચટ હોય ને વરસાદ પડે એટલે બધું લીલો કહેવા ક્યાંથી, બધા બીજ પડેલા હતા ઉગી ગયા. તો એવા અનંત જીવો છે, એ અનંત જીવોની સાથે જયારે આપણે સરખામણી કરીએ ત્યારે પણ આપણે બહુ સ્પષ્ટ દેખાય કે મનુષ્ય બહુ ઓછા છે. અબજો બીજા જીવો એક મનુષ્ય. તો એટલા માટે અહીંયા જે વચન કહેવામાં આવ્યું છે, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એની અંદર કોઈ અતિશયોક્તિની વાત નથી, વાત એમ જ છે. અને પાછું એને એક બીજું વિશેષણ લગાવ્યું કે શુભ દેહ મળ્યો, શુભ કર્મથી મળ્યો, એટલું જ નહીં પણ શુભ દેહ મળ્યો. એટલે કે આ એક એવું છે કે અહીંયા જે શુભ કામ, કલ્યાણકારી કામ, શુભનો અર્થ થાય છે કલ્યાણકારી, શુભનો અર્થ થાય છે કલ્યાણકાર, કલ્યાણ. તો જીવનું જો કલ્યાણ કરવું હોય, કલ્યાણ કરવું હોય એટલે અનંત કાળથી જે અનંત દુઃખની અંદર આ જીવ સબળી રહ્યો છે, તો એ દુઃખમાંથી એને છૂટવું હોય તો આ મનુષ્ય ભવ જ છે, બીજો કોઈ ભવની અંદર આ દુઃખથી છૂટી શકાય એવું છે નહીં. એટલે કે મનુષ્ય ભવમાં જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, બીજા કોઈ પણ ભવની અંદર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલે અહીંયા પુરુષાર્થ થઈ શકે છે અને આ મનુષ્ય દેહે જ પુરુષાર્થ થઈ શકે છે, માટે એને શુભ દેહ કહેવામાં આવ્યો છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મોડો. પણ અનંત કાળની અંદર, કેમ કે કાળ તો ઇન્ફિનિટ છે, એની કોઈ મર્યાદા નથી. કેમ કે જૈન દર્શનની અંદર એવો સ્વીકાર કરવામાં આવ્યો છે કે આ જગત અનાદિકાળથી છે, એની કોઈ આદિ નથી, એનો કોઈ અંત નથી. અને જો અનાદિકાળથી છે તો આપણે ક્યારે નહોતા, અને ક્યારે જો હતા તો પછી મનુષ્ય ભવ પણ આપણે ઘણી બધી વખત પ્રાપ્ત કર્યો, છતાં એ પ્રાપ્ત ન કર્યા જેવો આપણે કરી નાખ્યો, અને અત્યાર સુધી જે કંઈ કામ કરવાનું હતું એ આપણે કર્યું નહીં. એટલે પ્રાપ્ત પણ અપ્રાપ્ત જેવો કર્યો. કેમ કે ભવચક્રનો આટો કાંઈ કંઈ ઓછો થયો નહીં. જે ભવનું ચક્ર છે એટલે કે ચાર ગતિનું ચક્ર છે, ભવનું ચક્ર એટલે ચાર ગતિનું ચક્ર છે. એ ગતિની અંદર ભવ આવે છે, ભવનો અર્થ થાય છે કે દેહની પ્રાપ્તિ, આત્માને દેહની પ્રાપ્તિ થાય એને ભવ ગણવામાં આવ્યો છે. એવા અનંત દેહોની પ્રાપ્તિ હજુને થઈ ગઈ, અને હજુ પણ એ જાગૃત નહીં થાય તો એને બીજા અનંત દેહની પ્રાપ્તિ થશે. અને જ્યાં દેહની પ્રાપ્તિ છે, જન્મ છે, તો જન્મ અને મરણ એ બે પ્રસંગો બહુ દુઃખના છે. કૃપાળુદેવ એ વાત બહુ સ્પષ્ટ કરી છે કે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા રાગ દ્વેષ અણ હેતુ. તો અને જયારે જન્મની વાત કરવામાં આવે છે તો જૈન દર્શનમાં તો બધી વાતો એટલી બધી પ્રમાણભૂત કરવામાં આવી છે કે આંખ ઉગાડી અને આંખ બંધ કરીએ એટલા સમયની અંદર 17.5 ભવ થાય નિગોદની અંદર. એક નિગોદની જાત પણ છે કે જેની અંદર શરીર એક હોય ને જીવ અનંત હોય, એ અનંત જીવો એક જ સમયે જન્મ લે અને મરે પણ એક જ સમયે. તો એક આંખ ઉગાડીને બંધ કરી એટલે આમાં 17.5 ભવ થાય. એ વાત સાચી, જો બેક્ટેરિયાનો અત્યારે આપણે વર્તમાન સાયન્સે પ્રૂવ કરે છે કે જ્યારે કલ્ચર કરવામાં આવે છે કોઈ, તો એની અંદર જે બેક્ટેરિયાનું વૃદ્ધિ થાય છે તો એટલી સ્પીડે જ થાય છે, થાય વધે નાશ પામે, વધે નાશ પામે. તો આ બધી વાતો વર્તમાન સાયન્સ પણ એને પ્રૂવ કરે છે. તો આ વાત એટલા માટે કહી, કેટલી બધી વાત કરી, બહુ પુણ્ય કેરા પુંજથી. મહાપુરુષોનો એક જે શબ્દ હોય છે એમાં બહુ ભાવ કરેલા, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ તોય અરે ભવ ચક્રનો આટો નહીં એકે ટેડો. શા માટે ના ટેડો? હવે એનું કારણ બતાવે છે. ટેડો નહીં શા માટે? કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, અનંત કાળથી આ જીવે શું કામ કર્યું છે કે જે પોતાનું સહજ સુખ છે એ પ્રત્યે એની દ્રષ્ટિ ક્યારે ગઈ નથી, એટલે જગતના સુખા સુખો જે પ્રાપ્ત કરવાની પાછળ એની જે દોડ છે એ દોડ એની ચાલુ ને ચાલુ 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 રહી. તો એને ખબર નથી કે તું સુખ પ્રાપ્ત કરવાની વાત દોડે છે તો સુખ પ્રાપ્ત કરવાની માટે, પણ મળે છે દુઃખ. કેમ કે જે આપણને જે સુખ લાગે છે ખરેખર તો એ દુઃખ છે, પણ સુખના રૂપમાં આપણને દેખાય છે. જેમ પેલી ક્વિનેનની ગોળી હોય તો કડવી, પણ ઉપર શુગર કોટેડ હોય તો છે તો ખરેખર કડવી, પણ ઉપર જ રાખ મૂકી દીધી કોટિંગ શુગરનું કર્યું છે, પણ એ શુગરનું કોટિંગ પૂરું થયું નથી ને પાછી જેવી કડવાશ છે એવી કડવાશ દેખાવાની જ છે. તો જે કે પુણ્યનો પ્રકારો છે અને પુણ્યના પ્રકારથી જે કંઈ આપણે સામગ્રી અને જે સામગ્રી આપણે સુખરૂપ માની છે અને જેની પાછળ અનંત ભવ સામગ્રી મેળવવા કાઢ્યા, મને એક પણ સામગ્રી આપણે થઈ નથી, એક પણ સામગ્રી આપણે થવાની નથી, એક પણ સામગ્રી થશે નહીં વર્તમાનમાં, હજુ પણ એ જ પ્રયત્ન આપણે ચાલુ કરીએ તો સુખને બદલે આપણે દુઃખની જ પ્રાપ્તિ કરીએ. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે લેશે એ લક્ષ્ય લો. તમે આ સુખ આ પ્રવૃત્તિ આપણે પ્રવૃત્તિ માટે કહે છે કે તમે સુખની પ્રવૃત્તિ માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો, પણ તમે સુખની પણ દુઃખની પ્રવૃત્તિ માટે પ્રવૃત્તિ કરી રહ્યા છો એમ અમે તો કહ્યું, ચોખ્ખું સ્પષ્ટ કહ્યું. હા, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે લેશે લક્ષ્ય લહો. તમે જે પ્રવૃત્તિ કરો છો એનાથી તમને સુખની પ્રાપ્તિ કદી થશે નહીં, પણ દુઃખની જે પ્રાપ્તિ થવાની છે અને એવો મહામોલો જે મનુષ્યભાવ છે એ મનુષ્યભાવ હારી જવા જેવું થશે તમને. પણ તમે માનો છો સુખ છે નહીં, સામગ્રીમાં સુખ છે નહીં, અને ગમે એટલી સામગ્રી મળશે તો પણ એ બધી સામગ્રી જે કંઈ દેખાય છે એ પ્રત્યેકે પ્રત્યેક સામગ્રી ક્ષણિક છે, નાશવંત છે, એ તમારી સાથે કાયમ રહી શકે એમ છે જ નહીં. તમે ગમે એટલી આપણે ઈચ્છા કરીએ કે આ બધી સામગ્રી મારી સાથે આવે, મને એક પણ સામગ્રી દેહથી માંડીને બીજી કોઈ પણ સામગ્રી, પૈસાથી માંડીને કોઈ પણ સામગ્રી આપણી સાથે આવી શકે એમ છે જ નહીં. અને એવી જે ક્ષણિક સામગ્રી પ્રત્યે આપણે દોડ કરી રહ્યા છીએ અને એ સામગ્રીથી મને સુખ છે એવી ભ્રાંતિ મોહ છે, અનંત કાળથી આ જીવને કર્મ લાગેલા છે એટલે કે મોહ લાગેલો છે, એટલે એને સાચું સુચતું જ નથી. અને જ્યાં સુખ નથી, મોહનું કામ એક જ છે કે જે વસ્તુ જ્યાં ન હોય તે વસ્તુ ત્યાં બતાવે, નામ મોહ. તો એ આપણને એ પ્રમાણે બતાવે છે, જ્યાં સુખ નથી ત્યાં આપણને સુખ બતાવે છે, એટલે આપણે દુઃખ છે જ્યાં ખરેખર જેની પ્રાપ્તિ સાથે દુઃખ જોડાયેલું જ છે. કેમ કે પશ્ચાત દુઃખ તો સુખ નહીં, જેનું પરિણામ દુઃખરૂપ છે એને ભગવાને સુખ કહ્યું જ નથી. વર્તમાનની અંદર જે કંઈ કદાચ ક્ષણિક સુખની પ્રાપ્તિ થઈ, પણ એ સુખની પાછળ હંમેશા દુઃખ રહેલું જ છે. કેમ કે આ બધા ઇન્દ્રિયના વિષયો જે છે એ વિષયોનો ભોગવટો પાપ વિના થઈ શકતો નથી અને એનું પરિણામ પાપ જ છે, અને પાપથી એને બંધ પડ્યા વિના રહે જ નહીં. તો એ જે એને બંધ પડે છે એને ભવિષ્યમાં દુઃખ આપશે 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 ને આપશે જ. તો જીવની આખી પ્રવૃત્તિ એક આ ચાર લાઈનની અંદર અનંતકાળથી પોતે જીવ શું કરી રહ્યો છે એ વાત બતાવી, અને જે કરવા જેવું નથી એ કરી રહ્યો છે, અને કરી રહ્યો છે એથી પરિણામ શું આવે છે કે પળ પળ ભયંકર ભાવ મરણે કા હો રાચી રહો. આ પ્રવૃત્તિ એનું સમયે સમયે મરણ થાય છે, સમયે સમયે મરણ થાય છે, એટલે કે સમયે સમયે મરણ છે મોટામાં મોટી વ્યાધિ છે. જગતની અંદર કોઈ પણ દુઃખ મોટામાં મોટું હોય જીવને મરણ સમયનું છે. તો આ પ્રવૃત્તિ એવી છે એથી કરીને સ્વરૂપનો પડે પડે ઘાત થઈ રહ્યો છે, આપણા સ્વરૂપનો ઘાત થઈ રહ્યો છે. કેમ કે જેટલી પરમા પ્રવૃત્તિ છે એટલે કે જેટલું વૃત્તિનું ઉત્થાન છે અને બહિર લક્ષ્ય છે તેટલું સ્વરૂપ પ્રત્યે લક્ષ્ય નહીં હોવાથી આપણા સ્વરૂપનો ઘાત થાય છે. કેમ કે ઘાતી કર્મો છે એનો બંધ આપણને મોહથી થયા જ કરે છે, અને એ ઘાતી કર્મનો બંધ એટલે ઘાત કરનાર છે, એટલે પોતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું જે સહજ સુખ છે એ સુખનો પડે પડે આપણે ઘાત કરી રહ્યા છીએ. આપણે માની છીએ કે આપણે સુખ તરફ ગતિ કરી રહ્યા છીએ. મહાપુરુષો એમ કે છે કે ભાઈ તું સુખ નો ઘાત કરી રહ્યો છે તારી પ્રવૃત્તિ. તું માને છે કે હું સુખ લેવા માટે જઉં છું અને મને જરૂર સુખ મળશે, પરંતુ જ્ઞાનીની દ્રષ્ટિએ તું જે ક્રિયા કરી રહ્યો છે એનું ફળ શું આવવાનું છે? પાળે પડે ભયંકર ભાવ મરણ, પડે પડે અમારું મરણ થઈ રહ્યું છે. કે હા ભાઈ, તારું પડે પડે મરણ થઈ રહ્યું છે. કેમ? કે સ્વભાવનો ઘાત છે એ જ સાચું મરણ છે. સ્વભાવનો ઘાત થઈ રહ્યો છે એટલે કે પડે પડે તારું જે અનંત સુખ છે એનો તું ઘાત કરી રહ્યો છે. તારું જે અનંત સામર્થ્ય છે એ સામર્થ્યનો તું ઘાત કર્યો છે, એટલે કે એ સામર્થ્ય ન પ્રગટે એવી અનંત સામર્થ્ય જે તારા અંતરની અંદર પડ્યું છે, એવું જે સામર્થ્ય છે એ સામર્થ્ય હોવા છતાં એ સામર્થ્ય તને ન પ્રગટે એવી આ તારી બધી ક્રિયાઓ છે. આ તારી બધી ક્રિયાઓ કેવી છે? તારું અનંત જે સામર્થ્ય પડ્યું છે એ અનંત સામર્થ્ય છે, ઢંકાઈ જાય છે એવી તું પ્રવૃત્તિ કરી રહ્યો છો. તો હવે તું જો જાગી જા અને પડે પડે મરણ, તો મરણ દુઃખ તો થવું જોઈએ ને. કે ભાઈ, હવે તું દુઃખથી એટલો બધો રીઢો થઈ ગયો છો કે દુઃખ દુઃખ તને લાગતું નથી. ઘણા માણસો પેલો 105 ડિગ્રી તો આવ્યો હોય, પછી 102 ડિગ્રી થાય બહુ સારું છે. 102 ડિગ્રી થાય તો બહુ સારું છે. તો આપણે કઈ એવી સુવિધાઓ મળી, પણ અંતરની અંદર જે કસાય છે, અંતરની જે રાગ દ્વેષ છે, અંતરની અંદર જે આકુરતા છે, એ આકુરતા સામાન્ય જીવને દેખાતી નથી. એટલે કે અંતરંગ જે અશાંતિ છે એ અશાંતિનો તો સામાન્ય જીવને ખ્યાલ આવતો નથી. એવી પ્રત્યેક પળે અશાંતિનો આપણે વધારો કરતા જઈએ છીએ. અને એ પ્રત્યે આપણું લક્ષ્ય જ નથી કે આપણને અશાંતિ છે. કેમ? કે સુખ શું છે એ કોઈ દિવસ આ જીવે અનુભવ્યું નથી. આ જીવે સુખ શું છે કદી અનુભવ્યું નથી. એ દશાએ આવે તો એને ખબર પડે કે અત્યારે હું જેને સુખ માનું છે એ દુઃખ જ છે. પણ એ દશાએ આવ્યા વિના એને ખબર ના પડે. મુસીબત તો આ છે કે લોકો જ્યાં દુઃખ છે એ દુઃખની ખબર જ નથી. પેલો ઘાંચીનો બળદ હોય, ફતો હોય બિચારો, તે રોજ નો ટેવાઈ ગયો, રોજ પેલા લાકડી માર્યા કરે, પછી ખાતા કરતા એમાં એવો ટેવાય જાય કે એને કોઈ લાકડી મારે તને ખબર જ ન પડે કે મને માર્યું છે. એ પ્રતિ પડે એને લાકડી પડતી હોય, ઘણી વખત પડતી હોય લાકડી, તો એને એમ ના લાગે કે મને લાકડી પડે છે, એ ભૂલી જાય. એ તો એમ રૂટીન રીઢું થઈ જાય. જેમ પેલો દમનો દર્દી હોય એટલે સામાન્ય દમ ચડતો હોય તો એને એમ થાય કે મને કઈ બહુ સારું છે. એટલે પણ તને દમ છે ને, બીજો માણસ હોય જે સાજો એને એટલો દમ ચડતો તો એ આફડો ફાફડો થઈ જાય. તો આને એમાં કાંઈ નહીં, ટેવાઈ ગયો. તો અંતરંગ જે માનસિક દુઃખ છે એ માનસિક દુઃખ પ્રત્યે તો આપણું લક્ષ્ય જ નથી. કૃપાળુદેવ બહુ સ્પષ્ટ કરી છે કે અંતરંગ જે, કેમ કે અંતરંગ જેટલી કષાય શક્તિ છે એટલે જેટલા રાગદેશના પરિણામ ને મોહના પરિણામ, જેટલા જેટલો મોહ તીવ્ર છે એટલી આકુરતા છે, અને જેટલી આકુરતા છે એટલું દુઃખ છે. અને એ દુઃખ નું વેદન થવાથી પોતાનું જે સ્વભાવ સુખ છે એનો ઘાત થઈ રહ્યો છે. એટલે એ વાત કરી કે પળ પળ ભયંકર ભાવ મરણે કાહવરો આચર્યો. ભાવ મરણ થઈ રહ્યું છે, ભાવ હિંસા થઈ રહી છે. વૃત્તિનું આચાર્ય અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની અંદર હિંસાનું સ્વરૂપ બતાવ્યું છે. તો મેં કહ્યું છે કે વૃત્તિનું ઉત્થાન તે હિંસા છે, કોઈ પણ વિચારની ઉત્પત્તિ તે હિંસા છે. એમ કે તારા સ્વરૂપથી તું જયારે સ્વરૂપથી તું ચ્યુત થા, સ્વરૂપથી તું બહાર આવે ત્યારે જ તને વિચાર આવે. ત્યાં સુધી સ્વરૂપમાં હોય ને વિચારશે ના, પૂર્ણ સ્વરૂપમાં હોય ને વિચાર કોઈ હોતા નથી. એટલે આ તું તારી પ્રતિ પડે હિંસા કરી રહ્યો છે, પ્રતિ પડે હિંસા કરી, પળ પળ ભયંકર ભયંકર, જુઓ અહીં વાત ભયંકર શબ્દો મૂક્યો છે, ભયંકર ભાવ મરણ તારું થઈ રહ્યું છે. પ્રત્યેકે પ્રત્યેક ભાવનું જે ઉત્થાન થાય છે, પરભાવનું જેટલું ઉત્થાન થાય છે તેટલું તેટલું જે ઉત્થાન છે એ તારા સ્વરૂપનું ઘાત કરનાર છે, તને દુઃખી કરનાર છે. અરે ભાઈ, તને ખબર નથી, તું દુઃખ દુઃખ અત્યારે દુઃખની અંદર જ તું ઉભો છો, અને આ મનુષ્ય ભવ છે તું હારી જઈશ. અને તે શું કામ તું કરી રહ્યો છે? બીજી કડી મેં વાત કરી, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધું તે તો કહો, સુકુટુંબ કે પરિવારનું વધવાપણું તે નવ કહો. વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો તેનો વિચાર નહીં અહોહો એક પળ તમને હવો. તો આ ક્રિયા આપણે કરી રહ્યા છે. બે કળીની અંદર આખો સંસારનું સ્વરૂપ બતાવ્યું. તું દુઃખી છો એ નિશ્ચયથી બતાવ્યું અને તું જે ક્રિયા કરી રહ્યો છે માત્ર દુઃખની પ્રાપ્તિ માટે જ કરી રહ્યો છે. એટલે જેટલી એટલે કહ્યું છે ને જેટલી ઈચ્છા થાય છે એટલી દુઃખ માટે જ ઈચ્છા હોય છે, સુખ માટે ઈચ્છા હોઈ શકે જ નહીં. કેમ કે સુખ તો સ્વભાવ છે, બહારથી લેવા જવાનું જ છે જ નહીં. સુખ પોતાનો સ્વભાવ છે તો ઈચ્છા કરવાની જરૂર નથી. પોતાની પાસે નિધાન છે તો એ નિધાનની કોઈ ઈચ્છા કરવાની હોતી નથી, છે એની ઈચ્છા શું કરવાની છે. પણ એ સહજ રૂપને ભૂલીને જેમાં સુખ નથી એવા પર પદાર્થની પ્રત્યે આ જીવ દોડી રહ્યો છે, લક્ષ્મી પાછળ, કુટુંબની પાછળ, ઇન્દ્રિયના વિષયોની પાછળ, અને બધા ક્ષણિક, બધા ક્ષણિક, એકે ટકે નહીં. અને માત્ર દેખાવમાં સુખરૂપ લાગે, ખરેખર સુખરૂપ નથી, અંદર તો દુઃખરૂપ જ છે. ઉદક ઉષ્ણ જેવો આ સંસાર છે, દરિયો છે એ ખારો જ છે. તો ખારો દરિયો એ પાણીથી કોઈ દિવસ, દરિયાના પાણી એટલું બધું, પણ એના દરિયાના પાણીથી કોઈ દિવસ તૃષા છૂપે નહીં. તેમ જગતના આ બધા પદાર્થો છે, સ્ત્રી પુત્ર ધન દોલત આદિ, એ કદી સુખ આપી શકે નહીં એમ મા પુરુષો નિર્ણય કેમ છે. જ્યાં સુધી તારી વૃત્તિ પરપદાર્થોમાં છે ત્યાં સુધી સ્વરૂપનો ઘાત થાય છે, તું સ્વરૂપમાં આવી શકે નહીં. અને સ્વરૂપની અંદર જે સુખ છે બીજી ક્યાંય પણ સુખ નથી, એ વાત અમે બહુ સ્પષ્ટ પડી. શું કરી રહ્યો છો કે તું તારો તો ઈચ્છા માત્ર છે. ક્યાં ઈચ્છા? તો ખોવત સબે હે ઈચ્છા દુઃખ મૂળ, દુઃખનું મૂળ તો ઈચ્છા છે. ઈચ્છા કોની કરી આપણે? પર પદાર્થની. ઈચ્છા જીવ કોની કરે છે? પર પદાર્થની. સ્વરૂપની ઈચ્છા કરતો નથી, પણ સ્વરૂપની ઈચ્છા કરવા જેવું સ્વરૂપ તો છે, છે એની ઈચ્છા શું કરવાની હોય છે? ફક્ત એનું આપણે ભાન નથી, એટલું જ. વસ્તુ તો છે એનું ભાન કરવાનું છે, એની કોઈ ઈચ્છા કરવાની નથી. તો ઈચ્છા માત્ર પર પદાર્થની છે. અને જે જે કઈ પદાર્થો છે, લક્ષ્મી અને અધિકાર, બહુ તો મોટો, રાજા થાવ, આ થાય, તે થાય, રાજેશ્રી તો નરકેશ્રી કહે. જેટલા જેટલા અધિકારો વધે, જેટલા જેટલા પૈસા વધે, એટલું એટલું નીચે જવાનું જીવને હોય છે. તો આ બે ગાથાની અંદર પ્રભુદેવે આપણને, આપણે ક્યાં ઉભા છીએ, શું કરી રહ્યા છીએ, શું કરવા યોગ્ય છે, જે કરવા યોગ્ય નથી એ આપણે કરી રહ્યા, બહુ સ્પષ્ટ બતાવી દીધું અહીંયા કે ભાઈ જે કરવા યોગ્ય છે તું કરતો નથી. અને બહુ મૂલ્યો મનુષ્ય ભાવ તો ગુમાવી રહ્યો છે, અને ફરી ક્યારે આ મનુષ્ય ભાવ મળશે એ કઈ કહી શકાય એવું છે નહીં. અને એના માટે તો શાસ્ત્રકાર અનેક પ્રકારના દુર્લભતાના દ્રષ્ટાંતો આપ્યા છે, અનેક પ્રકારના દ્રષ્ટાંતો આપ્યા છે. તો એવો જે દુર્લભ મનુષ્ય ભાવ છે, એ મનુષ્ય ભાવની અંદર જો આપણે જાગૃત નહીં થઈએ તો બસ પછી આયુષ્ય પૂર્ણ થશે, બસ પછી ખલાસ, પછી આ બધી હાથમાં છે જ નહીં. પેલું કહ્યું ને કે જબ ચીડિયા ને ખેતી ચુગત ગયે ફિર પસ્તાને કા ક્યા હે, તું હુતો રહ્યો, હા સૂતો તું રહ્યો અને જાગ્યો નહીં, અને પછી ચકલા આવીને ખેતર ચણી ગયા, હવે તું જાગ્યો, હવે હું, હવે તારા હાથમાં કાંઈ નહીં આવે. હે મનુષ્ય ભાઈ તું હારી ગયો, બસ છેલ્લી પડતી કે હવે હવે તો હાઈઠ વર હતી, અમે તો કાંઈ કર્યું નહીં, અને ખાટલો પડ્યો હોય એમાં લકવા થઈ ગયો હોય, પછી હાય હાય, પણ હવે શું? તું જાગૃત થવાનો જયારે વખત છે ત્યારે જાગૃત થતો નથી, અને કઈ ને કઈ કઈ ને કઈ કઈ ને કઈ મિથ્યા પ્રવૃત્તિમાં કરી અને પોતાનો જે મહામૂલો મનુષ્ય ભાવ છે. એટલે કૃપાળુદેવ વાત તો બહુ કરી છે કે મનુષ્ય ભાવનો એક સમય છે ચક્રવર્તીની સંપત્તિ કરતા એની કિંમત વધારે છે. કોઈ સામાન્ય વાત કહી છે? ચક્રવર્તીની સંપત્તિની કોઈ કલ્પના આપણાથી થઈ શકે એવું નહીં, કેમ કે આ જમાનામાં એટલી સંપત્તિ કોઈને છે જ નહીં. તો એના કરતા આપણે એની કિંમત કેટલી કરવી જોઈએ એ વાત બતાવી છે કે મનુષ્ય ભાવ તો આટલું દુર્લભ છે, આટલી એની કિંમત છે. અરે ભાઈ તું રાખને માટે રતનને બાળી રહ્યો છો, મહાપુરુષોત્તમ વાત કરે કે તું આ મનુષ્ય ભાવ છે એ રાખને માટે તું બાળી રહ્યો છો, તું જાગૃત થા, જાગૃત થા. પછી કે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લોગ
ગમે ત્યાંથી ભલે એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં.
પશ્ચાત દુઃખ તે સુખ નહીં એ બહુ સ્પષ્ટ બતાવે કે ભાઈ સુખ લેવાનો સુખનો તો આપણો અધિકાર છે. સુખ લેવું એ આપણો અધિકાર છે. પણ કયું સુખ? નિર્દોષ. હા, સુખની વ્યાખ્યા દોષ રહિત આપી. નિર્દોષ સુખ કે જે સુખમાં બીજા કોઈને દુઃખ ન થવું જોઈએ, એવું જે સહજ સુખ છે એ તમે ગમ્યા, તું જ્યાં આત્મા છે ત્યાં છે ને, તું ગમે જ્યાં, કોઈ જગાની જરૂર થોડી છે, કોઈ ક્ષેત્રની જરૂર થોડી છે. હા, કોઈ ક્ષેત્રની જરૂર છે જ નહીં આ સુખ પ્રાપ્ત કરવાનું. કેમ કે તું ગમે જે ક્ષેત્રમાં હો, પછી નરકમાં હોતો પણ તને સુખની પ્રાપ્તિ થઈ શકે છે, પ્રતિકૂળ પ્રસંગમાં પણ પ્રાપ્તિ થઈ શકે છે, બીજાની ક્યાં વાત છે. લો, ગમે ત્યાંથી ભલે દેવી શક્તિમાન જેથી જન, અને આ કામ કરે તો જ આ દિવ્ય શક્તિવાળો જે દેવ છે એ દિવ્ય શક્તિમાં જંજીરેથી એટલે અનંતકાળથી જે એને કર્મનો બંધ પડ્યો છે એ બંધનમાંથી પોતે છૂટે. ક્યારે છૂટે? કે જ્યારે તું નિર્દોષ સુખ પ્રત્યે તારી દ્રષ્ટિ જાય ત્યારે. અત્યારે તો જે તું સુખની વાત કરે છે તો બધા સદોષ છે. કેમ કે એકે એવું સુખ નથી કે જેમાં હિંસા વિના આ સુખની પ્રાપ્તિ થાય, એવું એક પણ સુખ નથી. ઇન્દ્રિયના વિષયોનું જે સુખો છે અને એ સુખોની અંદર હિંસા વિના થઈ શકે જ નહીં. અને તે વખતે પરની હિંસા સાથે છે ને પોતાની તો હિંસા પડે પડે છે જ. આ બંને સ્વ અને પર બંને હિંસા એક સમયે તું કરી જ રહ્યો છો, તો હવે તું જાગૃત થા. કારણ અમે તને કારણ આપીએ છીએ કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં, પાછળ પછી જે દુઃખ જેનું ફળ દુઃખ છે એ સુખ તું કેવી રીતે માની રહ્યો છે. એટલે મહાપુરુષે કહ્યું છે કે ઇન્દ્રિયના જે બધા સુખો છે એ તો વિષવૃક્ષના ફળ છે. ઇન્દ્રિયના સુખો વિષવૃક્ષના ફળ છે કે જે ખાધા પછી તને દુઃખ થશે 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 ને થશે જ. ઝેર મિશ્રિત જેમ દૂધપાક હોય, સ્વાદમાં તો મીઠું લાગે પણ જયારે જાડા થાય ત્યારે એને ખબર પડે કે આ દૂધપાકે મારું શું કર્યું. તો આ બધા ઝેર મિશ્રિત છે, આ બધા સુખો છે ઝેર મિશ્રિત સુખો છે. અને એ સુખ તને એક સમય પૂરતા તો મીઠા લાગશે પણ એનું ફળ દુઃખ છે. અમે જોઈએ છીએ, અમે અનુભવીને આ વાત કરીએ છીએ કે આ બધા દુઃખના ફળ, આ બધું દુઃખ થશે 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 ને આ તું જે આ જે છે ઇન્દ્રિયના ભોગો એ ભોગો તને ક્ષણિક સુખ આપી અને પછી તને દુઃખની મોટી ગર્તામાં લઈ જશે. માટે તું જાગૃત થા. અને બધા મહાપુરુષો આપણે જાગૃત કરવાને બહુ પ્રયત્ન કર્યો છે. તો પરમાત્મા પ્રકાશની અંદર આચાર્ય મહારાજ કહે છે કે ભોળાજી, તું તારી ગરદન ઉપર શા માટે કુવાડી મારી રહ્યો છે? આ તને મનુષ્ય બહુ મળ્યો છો, તું તારી ગરદન ઉપર શા માટે કુવાડી મારી રહ્યો છો? તું દુઃખી કેમ થાય છે? કે તું હવે જાગૃત થા. તો એ વાત અહીંયા કરી. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો, ભલે ગમે ત્યાંથી લ્યો, પણ બીજે ક્યાંય છે નહીં, તારામાં જ છે, બીજે ક્યાંથી આવવાનું નથી. કે અને આ તારા સુખનો દરે તને આનંદ પ્રાપ્ત થશે ત્યારે જગતના કોઈ પદાર્થ પ્રત્યે તને રૂચિ થશે નહીં. અને તને જે પર પદાર્થ પ્રત્યે વર્તમાનની જે વૃત્તિ થાય છે એ બધી વૃત્તિઓ સમાય જવાથી તને ભવિષ્યના પાપનો બંધ થતો, કર્મનો બંધ થતો અટકી જશે. તો નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લો, ભલે ક્યાં જે દવી શક્તિમાન જેથી જંજીરેથી દ્રવ્ય. કેમ કે એની શક્તિ દિવ્ય છે. બહુ સ્પષ્ટ વાત કરી. કોની શક્તિ દિવ્ય છે? કે તારી પોતાની, તારી આત્માની શક્તિ દિવ્ય છે. દિવ્ય દિવ્ય શક્તિમાન, સામાન્ય શક્તિ થોડી છે. અતિ અચિંત્ય મહાત્મ્ય જેનું છે એવું આપણું પોતાનું સ્વરૂપ છે. અચિંત્ય તો જે મહાત્મ્યનું નથી, પ્રફુલ્લિત ભાવ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, હું એક શુદ્ધ સદાય રૂપી જ્ઞાન દર્શન પૂર્ણ છું. આ બધી વાતો મહાપુરુષો આપણે કરી છે કે તું પોતે સુખ સ્વરૂપ છો, તું પોતે દેવ છો. હું આત્મા જેવો કોઈ બીજો દેવ નથી, એમ કૃપાળુ દેવાદ એક ટકા લખે છે. કોઈ દેવ નથી. દેવ એટલે શક્તિ વાળો એને દેવ કહેવાય કે હા, કે ભિખારી હોય ને દેવ કહેવાતો હોય. તો તું શક્તિ વાળો છો. જો તું જાગૃત થા, તારી વર્તમાન પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ તારે છોડવી પડશે. અને એ પ્રવૃત્તિ છોડીને જયારે તું નિર્દોષ સુખની પ્રાપ્તિ કરીશ કે જે સુખની અંદર કોઈ બીજાને ની હિંસા નથી, કોઈ બીજાને દુઃખ નથી, કોઈ બીજાને ક્ષોભ નથી અને કોઈને બીજાનો આધાર નથી, તો એવા એવા સુખની જો તું પ્રાપ્તિ કરે તો દ્રવ્ય અને ભાવ એ બંને હિંસા ટળી જાય. દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા એટલે પોતાની સ્વરૂપ હિંસા એ ટળી જાય અને પરની જે હિંસા પ્રતિપડે કરી રહ્યો છે આ જીવ એ હિંસા પણ જેટલા ઇન્દ્રિયોના વિષયો છે, ખાવું પીવું આ તે બધાની હિંસા સિવાય શું છે? એટલે કહેજો પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે. પગ મુકતા પાપ છે ને જોતા ઝેર છે. તું જ્યાં જ્યાં જગત પ્રત્યે દ્રષ્ટિ કરીશ તને ઝેર સિવાય કઈ નહીં. કેમ ઝેર? કેમ એટલા માટે કહ્યું? કેમ ઝેર કહ્યું? કે ભાઈ એમાં તું આશક્તિ કે તને ઝેર ના તેના ફળ બધા ઝેર જ છે, માટે ઝેર કહી દીધું. પગ મુકતા પાપ છે ને જોતા ઝેર છે. માથે મરણ રહ્યું છે એમ યાદ કરીને આજના દિવસમાં તું પ્રવેશ કરજે, તો એ વાત કરી. અને પછી શું કહ્યું કે એનો હવે બતાવે છે આ કે એનો ઉપાય શું. આ નીકળવાનો ઉપાય એક તો બતાવ્યો કે તું તારું સહજ સુખ પ્રાપ્ત કરે તો તું આ કલ્પિત સુખમાંથી નીકળી જાય, અને કલ્પિત સુખમાં નીકળી જાય એટલે પર પ્રત્યે તારી વૃત્તિઓ જે છે એ બધી વૃત્તિઓ બંધ થાય, અને તારી વૃત્તિ છે એટલે કે તારું મન છે તારા સ્વરૂપની અંદર જે સ્થિર થાય, એટલે કે સ્વ અને પરની બંનેની હિંસાનો અભાવ તને થાય. તો હવે કેવી રીતે કરવાનું કે હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વરગણા રાખું કે પરિહરું, એનું વિચાર વિવેકપૂર્વક શાંત ચિત્તે જો કર્યા સર્વ જ્ઞાનના તત્વ તેને અનુભવ. તો વિચાર કરવો પડશે કે આમાં હું કોણ છું, પોતાનું સ્વરૂપ કેવું છે. હવે અહીં સિદ્ધાંતની વાત આવી. અત્યાર સુધી ઉપદેશાત્મક વાત આવી, અત્યાર સુધી તો ઉપદેશાત્મક વાત આવી, હવે સિદ્ધાંતની વાત કરી છે કે ભાઈ હવે તું જાગૃત થા, અને જગતથી પાછો પણ જગતમાં સુખ નથી ત્યાં દુઃખ જ છે, માટે તને જગત પ્રત્યે વૈરાગ આવવો જોઈએ. એટલો તને વૈરાગ આવે પછી તારે શું કરવાનું છે? તો કે હું કોણ છું, મારું સ્વરૂપ કેવું છે, હું ક્યાંથી આવ્યો, આ મનુષ્યભો મને કેવી રીતે મળ્યો, આ જગતની અંદર આ બધું શું વિચિત્રતાઓ છે, એક સુખી છે એક દુઃખી છે, એક રોગી છે એક ભોગી છે, એક દરિદ્રી છે અને એક સુખની અંદર લોટી રહ્યો છે સંસાર સુખની, આ બધી વિચિત્રતાઓ છે. તો તું જો આ બધી વિચિત્રતાઓ જો, અને હું કોણ છું, મારું સ્વરૂપ કેવું છે, હું નિત્ય છું કે અનિત્ય છું, હું કેવો છું, કોણ છું, ક્યાંથી થયો, તો તારા સ્વરૂપનો વિચાર કરે. કોના સંબંધે વરગણા, આ બધું મને જે દુઃખ થઈ રહ્યું છે, આ બધા વરગણાઓ છે, બધા ટેકણા મને રાગ થાય છે, એનું કારણ શું છે, એનો તું વિચાર કરે. અને આનો તું વિચાર કરે કે મારું સ્વરૂપ મૂળ શું છે, મને બંધ શાનાથી છે, અને બંધ કેવી રીતે છૂટે, આ ત્રણ વાતોનો જીવે વિચાર કરવાનો છે. કે મારું મૂળ સ્વરૂપ શું છે, કે મારું તારું સ્વરૂપ કેવું છે, કે તારું સ્વરૂપ તો સોના જેવું શુદ્ધ જ છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ સર્વજીવ છે, સિદ્ધ સમજે સમજે તે થાય, એવું પૂર્ણ સ્વરૂપ જ તારું છે. તો આ કહ્યું હું કોણ છું, કે હું તો પરિપૂર્ણ છે, પણ વર્તમાન જે અવસ્થા છે એ અવસ્થા મારી મેલી છે. એટલે વર્તમાન પર્યાય જે આ દેહમાં મારા પણ, અને જે જે પર્યાયો જગતની છે એ પર્યાયમાં મારા પણ કરી, અને જે તે દુઃખ ઉત્પન્ન કર્યું છે, તો આ દુઃખ કેવી રીતે ઉત્પન્ન થયું, કે તું તારું સ્વરૂપ ભૂલી ગયો, અને પરમા પોતાપણાનો જે ભાવ કર્યો છે એથી આ દુઃખની ઉત્પત્તિ થઈ છે. આ મોહથી તને ઉપજે, મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નવા. તો શું થયું કે જે વસ્તુ તારી નથી તો તારું સ્વરૂપ ભૂલી ગયો, અને જે તારું નથી એમાં તે તારાપણું કર્યું, આ થયું દુઃખનું કારણ. તો આ કારણ સભ્ય તું વિચાર કર, અને તારું સ્વરૂપ કેવું છે. તો છ પદ દ્વારા એ વાત બહુ સ્પષ્ટ કરી દીધી છે કે આત્મા છે, નિત્ય છે, કર્મનો કરતા છે, કર્મનો ભોગતા છે, મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય છે. અગર તો આને બીજા શબ્દમાં કહી કે નવ તત્વનું સ્વરૂપ એ તું યથાર્થ જાણી લે. નવ તત્વ એટલે આત્માનું સ્વરૂપ, નવ તત્વની અંદર આત્માનું સ્વરૂપ સમાઈ જાય છે. તો યથાર્થ તું જાણી લે તો તારું કામ થાય. અને યથાર્થ જાણ્યા પછી કરવાનું શું છે કે પોતાનામાં પોતાપણું ને પરમા પોતાપણું છોડવાનું. આ બસ આટલી ક્રિયા ધર્મ, આટલી ક્રિયા કરવાની છે. એટલે કે સ્વ કોણ ને પર કોણ એ આપણે યથાર્થ જાણવું પડે. કે સ્વ કોણ પર કોણ, તો કે સ્વ તો જે નિત્ય આનંદ ઘન અરૂપી ચૈતન્ય તત્વ જે છે, જે આંખે દેખાય નહીં આપણે એવું જે સૂક્ષ્મ તત્વ છે, જે માત્ર જ્ઞાન દ્વારા જ સમજાય અને જે જ્ઞાન દ્વારા જ અનુભવાય એવું જે તારું તત્વ છે, એ તારું તત્વ છે. બાકી જે કઈ છે એ તારું નથી. એટલે કે શું તારું નથી, કે રાગ દ્વેષ મોહ કામ ક્રોધ લોભ આદિ કોઈ પણ પ્રકારના ભાવો છે એમાં એક પણ ભાવ તારો નથી, શરીર તારું નથી, શરીરના સંબંધથી થયેલા બધા મારા તારા છે, પુત્ર આદે ઘર નગર આ એમાંનું કઈ પણ તારું છે નહીં, તારું હતું નહીં ને તારું થશે નહીં. તો જે પોતાનું નથી એમાં પોતા પણ તું છોડી દે ને પોતાનું જે છે કે હું તો આ હું તો આ એમ વારંવાર અભ્યાસ કરવાથી આપણી વૃત્તિ જે છે એ વૃત્તિ ધીરે 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 સ્વરૂપ તરફ ઢળતી આપણી જાય. અને એમ કરતા 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 એક વાત એવી આવે કે જરા વધારે સ્વરૂપ તરફ ઢળે તો સ્વરૂપમાં શું છે એની સુગંધ આવીને આપણને રહે નહીં. બગીચામાં જઈએ તો બગીચાની પાસે જઈએ તો સુગંધ આવે જ આવે ને આવે જ ના આવે એવું બને નહીં. તળાવને કાંઠે જઈએ, ઉનાળો હોય તળાવને કાંઠે જઈએ તો ઠંડક આવે વિના રહે નહીં. એમ જેટલા જેટલા આપણે નજીક જઈએ તેમ 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 અને એક વખત આ સુગંધ આવવા માંડે તો પછી આપણે વૃત્તિ ત્યાં ને ત્યાં રે અને ફરી આ તરફ ધીરે ધીરે એ તો પછી આમ જાય ને આમ જાય આમ જાય ને આમ જેમ થતા 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 જયારે વૃત્તિ અંતરમુખ વિશેષ થતા પછી બહાર વૃત્તિ જવાના ચાન્સ ઓછા થતા જાય. બહાર વૃત્તિ બહુ જાય નહીં અને જાય તો ત્યાં ટકે નહીં. પેલા ટેનિસ બોલની ટેનિસ બોલ ભીત ઉપર કેટલી વખત ટકે, અડું પાછો અડું પાછો. તો જ્ઞાનીઓની વૃત્તિ જે છે એ પરની જાય પણ ત્યાં ટકે નહીં, ટકી શકે એમ નથી, એક આત્મામાં જ ટકી શકે. તો આ વાતો બરાબર યથાર્થ જાણ, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, પોતાનું સ્વરૂપ શું છે, સાચું સ્વરૂપ શું છે અને ખોટું સ્વરૂપ, પોતે માયનું એ ખોટું સ્વરૂપ છે પણ પોતે માયનું એટલે કે પોતે બીજો થઈ નથી ગયો, પોતે જે માયનું માયનું દેહ તે તારો માયનું એટલે કે દેહ તારો થઈ ગયો. તે જળ અને ચેતન, જળ ચેતન નો ભિન્ન છે, પ્રગટ સ્વભાવ એનો જળ અને ચેતન નો ભિન્ન છે. એક પણ પામે ની ત્રણેય કાળ દોય ભાવ, જળ કોઈ ચેતન ન થાય, ચેતન કોઈ જળ ન થાય, પણ માન્યતા કરી છે એ માન્યતા જ બદલવાની જરૂર છે. ધર્મમાં કરવાનું એટલું જ છે કે પોતે જ એક જૂઠું માન્યું છે એ જૂઠી માન્યતા છોડી દેવાની, તો આ કામ થયા વિના રહે નહીં, પરંતુ તારી મેળે આ કામ થશે નિયમ કહે છે. શું કહ્યું પછી છેલ્લી ગાથાની અંદર તને ક્યાંથી મળે, તારી મતિ કલ્પનાથી ને તારા સ્વચંદે તું ઉપાયો કરીશું તને મળશે ને એ પ્રાપ્ત કરવા. વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનું, તે જેને અનુભવ્યો રે આત્મ તારો આત્મ તારો, શીઘ્ર એને ઓળખો સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો એ વચન ને હૃદય લખો. બહુ સ્પષ્ટ કહ્યું કે તું તારે મળે અનંત કાળથી તને માર્ગ નથી મળ્યો તો તું તારે મારે ખોડો જઈશ તો આ માર્ગ મળશે નહીં, તારે ભૌમિયાની જરૂર પડશે પડશે ને પડશે. એટલા માટે તારે સદગુરુ પાસે કોને નિર્દોષ, જો અઢાર દોષ રહિત જે એવા જે અરહંત ભગવાન છે અઢાર દોષ રહિત છે, તો એવા અઢાર દોષ જે રહિત છે એવા જે તીર્થંકર દેવાદી દેવ એ જ અને એની પરંપરામાં થતા જે બધા સંત અને બધા જ્ઞાનીઓ એની પાસે તારે જવું પડશે નિર્દોષ પ્રાપ્ત કરવા. વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નું કથન તે જેને અનુભવો. આ તો અનુભવ પૂર્વક ની વાત કરવામાં આવી છે, અહીંયા કઈ જૈન દર્શન ની અંદર બીજી કોઈ અધરધર ની વાતો છે જ નહીં. જેને અનુભવો એવા જ્ઞાની પાસે તારે જવું પડશે કે જે સુખમાં બેઠા છે, પોતાના આત્મામાં જે બેઠા છે એની પાસે જવું પડશે. અને એક વખત એ પ્રાપ્તિ થઈ પછી આત્મામાંથી બહાર જાય એ વાત છે નહીં. એટલે ઋષભદેવ ભગવાનને પુંડરીક ગણધર હતા એમના, અને એ વખતે ભરત ચક્રવર્તી હતા, એ લડાઈ કરવા ગયા હતા, છ ખંડને સાધવા માટે ગયા. ત્યારે પૂછ્યું કે ભગવાન આ જે ભરત છે એનું મન ક્યાં છે, કે જ્યાં તારું છે ત્યાં. તો ગણધરનું મન ક્યાં હોય, પણ લડાઈમાં છે ને કે તારું મન છે ત્યાં એનું મન છે. તો આવા જ્ઞાનીઓ જે છે જે સ્વરૂપમાં જ છે, જે હતા જેની દશા વર્તે દેહા દીતે, જેની દશા વર્તે છે જે સ્વરૂપમાં સ્થિત છે એવા જ્ઞાની જે છે, એવા જ્ઞાનીના માર્ગદર્શન નીચે તને માર્ગ મળે, બાકી કોઈ ત્રણ કાળમાં માર્ગ બીજે મળી શકે એમ નથી. માટે એવા તને નિર્દોષ જ્ઞાની અને એ નિર્દોષ જ્ઞાનીનો તને સંગ થવો જરૂરી છે અને એના માર્ગદર્શન એમની આજ્ઞા પાળે. તનસે મનસે ધનસે સબસે સદગુરુદેવ કી આંસુ આત્મ બસે તબ કારજ સિદ્ધ ભજે અપનો, એ સિવાય કારજ સિદ્ધ થશે નહીં. મતિ કલ્પનાથી કોઈ પણ અનંત કે અનેક પ્રકારના માર્ગો જગતમાં પ્રવર્તી રહ્યા છે, એ માર્ગમાંથી આ એક પૂર્ણ જે માર્ગ છે એવો માર્ગ જિનેશ્વર દેવ પાસેથી જ મળી શકે, બીજે ક્યાંયથી મળી શકે એમ નથી. પૂર્ણ બીજે બધે છે પણ પૂર્ણતા જે છે એ નહીં મળે, માટે તારે આનું શરણ લેવું પડશે. અને આ શરણ લેતા તને શું થશે? સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. તમે સર્વાત્મામાં સમદ્રષ્ટિ થાય ક્યારે? જયારે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થાય ત્યારે ખરેખર થાય છે. તો અત્યારથી તું આનો અભ્યાસ કર કે જગતના બધા જીવો મારા સમાન છે, જેવું મને નથી ગમતું એવું જગતના કોઈ જીવને ગમતું નથી, કે મારે જે કંઈ કરવાનું. અને આત્માને તું શીઘ્ર ઓળખી લે, શીઘ્ર. હે, કોઈ એની પાછળ વાયદા કરીમાં, કાલનો વાયદો કરીમાં કાલની ખબર નથી, કાલ આવશે કે નહીં આવે. ઘણાને કાલો નથી આવી, રાતે બેઠા હોય ને ખબર ન હોય. તો એવા કોઈ પણ પ્રકારના વાયદા કર્યા વિના શીઘ્ર, જો એક શુભ્ર શબ્દ મૂક્યો છે ને, શીઘ્ર શબ્દ મૂક્યો છે, તો શીઘ્ર તારા સ્વરૂપને ઓળખી લે. અને ઓળખવાનું કા શું, કોના દ્વારા ઓળખી લઈશ? સદગુરુ જોઈશે. સદગુરુ સ્વરૂપ બતાવી નથી દેવાના, સદગુરુ તો માર્ગ બતાવશે. અને માર્ગ જે પ્રમાણે બતાવે એ પ્રમાણે વર્તવાથી તું તારું સ્વરૂપ જોઈશ. સદગુરુ તને કઈ હાથ પકડીને કઈ આત્મા હાથમાં પકડી નથી બતાવવાનું, એટલે આ આત્મા, એવું કઈ સદગુરુ કરવાના નથી. પણ સદગુરુ તને બતાવશે સાચો માર્ગ, અને એ સાચા માર્ગે તું જો ચાલીશ તો જરૂર તને સ્વરૂપની તારી પ્રાપ્તિ થશે. અને અનંત કાળથી જે દુઃખી થઈ રહ્યો છે એ દુઃખનો તને અભાવ થશે. તો આ આખી એક જ કાવ્યની અંદર કૃપાળુ દેવે તો એમને વાત લખી છે, કે આ કાવ્યની વિશે એક બે લાઈન પણ એમને લખેલી છે કે આ બધું અમે તત્વ આની અંદર ભરી દીધું છે. આ બહુકુન્ય કેરા એ તાત્વિક કાવ્ય એમ લખ્યું છે, બધું તત્વ ભરી દીધું છે. અને આપણે બરાબર જોઈએ તો બધી વાતો એમાં સમાઈ જાય છે. તો કરવાનું શું છે? એ વાત એક જ છે કે સ્વ પરનો વિવેક કરવાનો છે. એ સ્વ પરનો વિવેક માટે સદગુરુ નિશ્રાય સ્વ પરનો વિવેક કરવાનો છે. નહીતર જો સદગુરુ નિશ્રાય નહીં જા તો જે તું તારું નથી એને તારું માનીશ, પછી માની લઈશ બીજા અત્યારે વર્તમાનમાં ચાલે છે, પુણ્યથી અમને ધર્મ થશે, આ કરો આ કરો આ કરો, ક્રિયાથી ધર્મ થશે. બાહ્ય ક્રિયાઓ, બાહ્ય ક્રિયાઓમાં ક્યાંય ધર્મ છે જ નહીં. એટલે જે અંતરંગનો માર્ગ છે એ અંતરંગ માર્ગ સત્પુરુષની નિશ્રા વિના મળી શકે એમ જ નથી. માર્ગ બહુ ગુપ્ત રહ્યો છે, આ માર્ગ છે એ બહુ ગુપ્ત છે. અને માત્ર સદગુરુની કૃપાથી અને અપૂરો અંતર સંશોધનથી આ પ્રાપ્ત થાય એમ છે. આ સામાન્ય વાત નથી, અપૂર્વ અંતર સંશોધન. એ અપૂર્વ અંતર સંશોધન જે કરે છે, એટલે કે જે ભેદ જ્ઞાનનો પ્રયોગ કરે છે વારંવાર, વૈરાગ, પ્રથમ વૈરાગ જોઈશે. વૈરાગ એ મોટા મોટો ભૂમ્યો છે, મોક્ષનો ભૂમ્યો વૈરાગ છે. વૈરાગ નહીં હોય તો ક્યાંય કામ નહીં હોય, પેલા વૈરાગ જોઈશે. એ વૈરાગ વાળો જીવ પોતે સ્વ અને પરનો વિવેક કરે, અને જે પોતે છે એ જ પોતાનું માને, અને આશ્રવ સંવર આદિમાં ક્યાંય ભૂલ ન કરે. નહીતર વર્તમાનમાં એ જ ભૂલ ચાલે છે કે પુણ્યથી તો આ કરો આ કરો આ કરો આ કરો આ કરો. ભગવાન કહે છે કે કરવાનું બંધ કરે તો તને આત્માની પ્રાપ્તિ થાય. ભગવાન એમ કહે છે કે કાંઈ કરવાનું છે નહીં, એ કરવાનું જો તું છોડી દે ત્યારે તને પ્રાપ્તિ થાય. પણ ક્યારે? પ્રથમ કરીને, પ્રથમ આ બધી વાતો સમજવાની, બધી ક્રિયાઓ કરવી પડશે. પેલા પરોક્ષ આ બધું સમજવું પડશે, પછી પ્રત્યક્ષમાં જવા માટે. પ્રત્યક્ષમાં જયારે જાય છે ત્યારે બધી વૃત્તિનું ઉત્થાન, એ જે અત્યારે થાય છે એ સમગ્ર વૃત્તિ જે છે એ વૃત્તિનો નાશ થાય છે. એટલે કૃપાળુ દેવ ઠેકાણે કહ્યું કે ભાઈ અમને આટલી બધી લાંબી લાંબી તમે વાતો કરો તો કાંઈ ખબર પડતી નથી, તો અમને એક ટૂંકામાં વાત કરો. તો અમે તને આ 14 પૂર્વનો સાર કહીએ છીએ કે વૃત્તિઓને બહારમાં જવા ન દેવી. એટલે કે મન અત્યારે જે પ્રતિ પડે બહાર જ રહ્યું છે, અને પ્રતિ પડે એટલી ઝડપથી દોડી રહ્યું છે. એ મન બહાર જતું તું અટકાવી દે, બસ આટલું જ કરવાનું છે, બાકી કંઈ કરવાનું નથી. અને એ કરવા માટે પ્રથમમાં પ્રથમ કોઈ પણ સાધનો તો પ્રથમમાં પ્રથમ અંતરંગ વૈરાગ જોશે. નહીં વૈરાગ હોય તો તારું મન કદી સ્થિર થઈ શકે નહીં. મનને સ્થિર કરવાના માટે પ્રથમમાં પ્રથમ કોઈ જરૂરત હોય તો આ જરૂરિયાત છે. અને એ જરૂરિયાત વૈરાગની, એ વૈરાગ આવ્યા પછી તત્વ, એ તત્વનું પરિશીલન, અને વારંવાર એકની એક વાત, વારંવાર એકની એક વાત, જેમ જેમ એ વાતો આપણા અંતરમાં ઉતરતી જશે, વારંવાર એ વાતો આપણે અંતર તેમ આપણે આ વાતો સમજાતી જશે. આ વાતો જે સમજવાની છે એ પોતાની અંતરંગ જેમ શુદ્ધિ થતી જશે, જેમ આપણી અંતરંગની શુદ્ધિ થશે અને મળ જેમ ઓછો થતો તેમ આ વાત સમજાય છે. અને સત્પુરુષના જે પ્રત્યેક વાક્યમાં અનંત આગમ રહ્યા છે અને એની અંદર જે રહસ્ય છે એ રહસ્ય તમારી અંતર આપણી અંતર શુદ્ધિ વિના પકડાવવાનું જ નથી. એટલે જેમ અંતર શુદ્ધિ થશે ત્યારે જ આપણને સત્પુરુષના એક એક વચન નો મહિમા આવશે. એક એક વચન ની અંદર બહુ મહિમા અને રહસ્ય ભરેલું છે. એટલે ત્યારે થાય ઓહો આપે તો મને આત્મા આપી દીધો. શું આપી દીધું? શું પ્રભુ ચરણ કને ધરું આત્મા થી સૌ હે તે તો પ્રભે આપ્યો વર્તુ ચરણા દિન. એ ભાવ આવશે ક્યારે? જેમ અંતર શુદ્ધિ થતી જાય છે તેમ આ વાતો સદગુરુના વાક્યનો મહિમા જે છે એ વાક્યનો અંતરંગ જે ભરેલું છે એ આપણે મહિમા ના આવે. પોતાની જેટલી જેટલી અંતર શુદ્ધિ થતી જાય તેમ આ વાતોનો મહિમા આવી જાય, તેમ આપણે રહસ્ય મળતું જાય. અને પછી એક દિવસ જયારે આપણે મૃત્યુ છે એ અંતર્મુખ થાય એટલે આપણને પોતાને પોતાના સ્વરૂપનો અનુભવ થાય. એ અનુભવ થાય એટલે કઈ કોઈને પૂછવા જવું પડતું નથી. એ દશા જ એવી છે કે મહાસુખની દશા છે એટલા માટે કોઈને પૂછવા જવું પડતું નથી. કોઈને કઈ એ પૂછવું હોય મને કઈ એટલા સમ્યક દર્શન થયું છે કે નહીં થયું હોય એ તું પૂછે છે તને થયું, તું પૂછે છે તને થયું નથી, થયું હોત તો પૂછે ને. કેમ કે દશા જ આખી બધી બહુ જુદી છે. હે બહુ જુદી છે. અંગૂઠો પાયકો હોય તો કોઈને આપણે પૂછવા જઈએ છીએ એટલે કે મને અંગૂઠો પાયકો છે કે નહીં પાયકો, એટલે તને દુઃખ જ પાયકો જ છે, પાયકો છે ને તને દુખતું નથી એવું કઈ છે નહીં. એમ જયારે આપણે અંતર્મુખ થઈએ છીએ તે વખતે જેમ આપણે દશા આવતી જાય છે એ દશાની અંદર કૃપાળુ દેવની દશાનો જયારે આપણે બરાબર અભ્યાસ કરીએ તો એમને 23 વર્ષ સુધી દશાનો બરાબર અભ્યાસ કરી તો જેમ એની અંતરંગ શુદ્ધિ થતી ગઈ તેમ એમની દશા વર્તમાન થતી જાય છે. એ પ્રમાણે આપણે પણ આ બધાનો વિચાર કરી અને જેમ દશા આપણે વર્તમાન થશે તેમ વાતો બધી સમજાતી જશે. અને એક વખત એ સ્વરૂપને નજીક આવ્યા પછી એનો એક વખત સ્વાદ લીધા પછી આ બાજુ વૃત્તિ જશે તો પછી મન થશે નહીં બહાર જવાનું. એટલે કે વૃત્તિ જે છે આપણું મન છે એ મન છે તે નજરાઈ જાય છે એમ કૃપાળુદેવે કહ્યું છે. એટલે કે અસ્તિત્વનો ભાસ પ્રથમ થાય છે. એ અસ્તિત્વનો ભાસ જયારે થાય છે પછી સમ્યક દર્શન. અસ્તિત્વનો ભાસ સમ્યક દર્શન નથી, એ સમ્યક દર્શનનો અંગ છે. સમ્યક દર્શન તો પછી છે પણ એક અસ્તિત્વ છે હું આ એવું એક વખત દેખાય આપણે પછી આપણે વારંવાર આપણું ચિત્ત બીજે ક્યાંય જશે નહીં. વારંવાર જશે એટલે પૂરું કરવાનું નહીં, જશે તો ખરું જ પણ આપણે હવે ત્યાં બધો એટલો રસ રહેશે નહીં. વળી રસ રહેશે વળી આમ એમ કરતા કરતા આ તો એવી વાત છે અનંત કાળનું જે આપણે આ કર્મનો રોગ લાગેલો છે એટલે તો બે મલની સાથે ખુશ બે મલ હોય ને જે કુસ્તી કરતા હોય ને એક વખત આપણે લાગે આ જીતો ને એક વખત લાગે આ જીતો એમ આપણે કઈ કોક તેમ લાગે કે હવે કઈ વાંધો જવું નથી ને ત્યાં પાછા હતા એવા કસાય આવી જાય ને વળી પાછા આપણે એને પાછા એની સામે થઈએ એમ કરતા 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 બહુ લાંબો કાળ સુધી આ બે ની લડાઈ ચાલે છે. હા આ લડાઈ છે એ મોહ સામેની લડાઈ છે. એ લડાઈ કોઈ સામાન્ય લડાઈ છે નહીં અને ધીરે ધીરે આટલું કરીએ છીએ ના આની અંદર તો સમગ્ર પુરુષાર્થ તરફ ઢળે જાણે કે આ જિંદગીની અંદર મારે બીજું કઈ જ કરવું નથી એવી તીવ્ર જેની જિજ્ઞાસા થાય એવો જિજ્ઞાસા વાળો જીવ જો એને તીવ્ર પુરુષાર્થ કરે તો જ આ વાત હાથમાં આવે એમ છે કે દુર્ધર પુરુષાર્થ થી પ્રાપ્ત થવા યોગ્ય એવું જે પોતાનું સ્વરૂપ છે એ સામાન્ય કોઈ પણ પુરુષાર્થ થી પ્રાપ્ત થાય એ માનવા યોગ્ય છે નહીં. માટે આ મનુષ્ય જન્મ આપણને મળેલો છે એ મનુષ્ય જન્મ ની અંદર એક જ આપણું કાર્ય છે અને આ કાર્યને મુખ્ય રાખી બાકીના બધા કાર્યને ગૌણ કરવા પડે અને એવું કરીએ તો સ્વરૂપને પ્રાપ્તિ થાય. કેમ કે અનંત કાળથી પ્રાપ્ત થયું નથી એ કોઈ અપૂર્વ ચીજ છે. એ અપૂર્વ પુરુષાર્થ વિના પ્રાપ્ત ન થાય. કોઈ સામાન્ય પુરુષાર્થથી આ કોઈ પ્રાપ્ત કરી દેવું છે નહીં. એની અંદર અનેક ઠેકાણે આપણે રોકાવાના અટકવાના આના તેના કેટલાય સ્થાનો આવે છે. એ બધા સ્થાનોએ સાવચેતી ચાલવાનું છે અને એ સાવચેતી માટે હંમેશા સદગુરુ નિશ્રાય આ પુરુષાર્થ કરવાનો હોય છે તો જ આપણે બરાબર આપણો રસ્તો કાપી શકીએ. તો આ છેલ્લી ગાથાની અંદર એટલા માટે કહ્યું કે ભાઈ તારે આ નિર્દોષ એવો જેને આત્માનો અનુભવ થયો એવા જીવ પાસે જવું પડશે, એવા જ્ઞાની પાસે જવું પડશે અને તારે જ્યાં સુધી તારે સ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ સદગુરુ નો સંગ તારે કરવો પડશે. જો તું સંગ નહીં કરે તો પડવાના, કેમ કે માયા છે, એના પ્રકારો અનંત છે અને તું તને ક્યારેક એ માયા ઘેરી વળશે એ કઈ કહેવાય નહીં. તો જો સદગુરુ એમનું જો તને પોતાને છત્ર હશે તો તને કઈ વાંધો આવશે નહીં. અને કૃપાળુ એ જ માટે કહ્યું, કહો આ કાળની અંદર અમારો જન્મ થયો છે, અહીંયા અમારે ક્યાંય સત્સંગ નથી, એકલા હાથે અમારે આ કરવાનું છે, બહુ દુર્લભ વસ્તુ છે. આવા ભિન્ન કાળની અંદર આપણને આ જૈન દર્શન આદિ મળ્યું છે, મનુષ્ય ભવ મળ્યો છે, સાંભળવા માટે વાત મળે છે, શાસ્ત્રો આપણને મળે છે, અને એ ઉપરાંત બુદ્ધિ પણ આપણે એટલી છે કે જો આ કરવું હશે તો આ થઈ શકે એમ છે, અને જો નથી કર્યું તો અનંત કાળથી નથી કર્યું, અને જો આ ભાવ ગુમાવી દીધો તો પછી પણ આ વસ્તુ ફરી ક્યારે હાથે આવશે એ પણ આપણે કઈ કહી શકીએ નહીં. તો જાગ્યા ત્યાંથી જ સવાર ગણી અને આપણે આ પુરુષાર્થ કરવો